એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણથી વાત કરવાના છીએ જેણે એમ કહીએ તો ચાલે કે આપણી આજની દુનિયાનો નકશો જ બદલી નાખ્યો.
હા, ઔદ્યોગિક ક્રાંતિ.
બિલકુલ, ઔદ્યોગિક ક્રાંતિ.
આ કોઈ નાની સૂની ઘટના નહોતી, એક એવો મોટો બદલાવ હતો જેણે આપણી જીવનશૈલી, આપણું કામ, અર્થતંત્ર, સમાજ બધું જ મૂળમાંથી હલાવી દીધું.
અને આજે પણ એની અસરો આપણી આસપાસ દેખાય છે. નહીં,
ચોક્કસ. આપણે જે રીતે જીવીએ છીએ એનો આધાર જ ત્યાં નંખાયો હતો.
તો આ ક્રાંતિને બરાબર સમજવા માટે આજે આપણે રોબર્ટ સી એલનના કામ પર ધ્યાન આપીશું. એમનું એક પુસ્તક છે ધી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને એમનું બીજું ઘણું સંશોધન છે.
હા, અને એલન એક બહુ જ પાયાનો સવાલ પૂછે છે.
કયો સવાલ?
કે ભાઈ, આ ઔદ્યોગિક ક્રાંતિ 18મી સદીમાં જ કેમ થઈ, અને એ પણ ખાસ કરીને બ્રિટનમાં જ કેમ, બીજે ક્યાંય કેમ નહીં? શું આ કોઈ સંયોગ હતો?
કે પછી એની પાછળ કોઈ નક્કર કારણો હતા? આ જાણવું ખરેખર રસપ્રદ રહેશે.
અને આ માત્ર ઇતિહાસ જાણવા ખાતર નથી, એના જવાબો આપણને આજે પણ ઉપયોગી થઈ શકે છે. મતલબ કે આર્થિક વિકાસ થાય છે કેવી રીતે,
નવી ટેકનોલોજી કેમ અને ક્યારે આવે છે,
અને આખી દુનિયામાં જે અમીરી ગરીબીનો આટલો મોટો તફાવત છે એના મૂળ ક્યાં છે, આ બધું સમજવા માટે મને લાગે છે કે ઔદ્યોગિક ક્રાંતિને સમજવી બહુ જરૂરી છે.
તો પછી શરૂઆત કરીએ લેખકથી. રોબર્ટ સી એલન કોણ છે તેઓ?
રોબર્ટ એલન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આર્થિક ઇતિહાસના ખૂબ જાણીતા પ્રોફેસર રહી ચૂક્યા છે, હવે એમિરેટસ છે. અને ઔદ્યોગિક ક્રાંતિ અને દુનિયાભરના આર્થિક વિકાસના અભ્યાસમાં એમનું નામ બહુ મોટું ગણાય છે. એમ કહી શકાય કે એ આ ક્ષેત્રના ટોચના નિષ્ણાતોમાંના એક છે.
એમની ખાસ વાત શું છે? મતલબ એમનો અભિગમ કઈ રીતે અલગ પડે છે?
એમની ખાસ વાત એ છે કે તેઓ ઇતિહાસને માત્ર વાર્તાઓની જેમ નથી જોતા, તેઓ આંકડાઓમાં ઊંડા ઉતરે છે.
આંકડા ઇતિહાસમાં?
હા, બિલકુલ. જૂના જમાનામાં લોકોના પગાર કેટલા હતા, જુદી જુદી વસ્તુઓના ભાવ શું હતા, ઉત્પાદન કેટલું થતું હતું, આવા બધા ડેટા ભેગા કરીને એનું વિશ્લેષણ કરીને તેઓ સમજવાનો પ્રયત્ન કરે છે કે એ સમય ખરેખર શું ચાલી રહ્યું હતું. આને ક્વોન્ટિટેટિવ હિસ્ટ્રી કહેવાય, આંકડા આધારિત ઇતિહાસ.
એટલે કે સંસ્કૃતિ કે રાજકારણ જેવા પરિબળોને બાજુ પર નથી મૂકતા, પણ ફોકસ આર્થિક ગણતરીઓ પર રાખે છે.
બરાબર. એમણે વર્ષો સુધી મહેનત કરીને અલગ અલગ દેશો અને સમયના વેતન અને ભાવોનો જબરદસ્ત ડેટાબેઝ બનાવ્યો છે, અને આ ડેટા જ એમને એવા તારણો પર લઈ જાય છે જે કદાચ પરંપરાગત ઇતિહાસકારો વિચારતા પણ ન હોય.
એટલે એમનો સવાલ એ હોય છે કે શું એ સમયે અમુક નિર્ણય લેવો આર્થિક રીતે ફાયદાનો હતો, નફો થતો હતો કે નુકસાન?
બસ એ જ, આર્થિક તર્ક શું કહેતો હતો.
તો પછી એમના સંશોધનનો મુખ્ય મુદ્દો શું છે? એમનું મુખ્ય તારણ શું કહે છે?
એલનનો જે મુખ્ય તર્ક છે ને, એ ખરેખર બહુ રસપ્રદ છે, ક્રાંતિકારી પણ કહી શકાય. તેઓ કહે છે કે ઔદ્યોગિક ક્રાંતિ બ્રિટનમાં શરૂ થઈ એનું કારણ ત્યાંનું એક અનોખું આર્થિક વાતાવરણ હતું.
અનોખો? કઈ રીતે?
બે મુખ્ય વસ્તુઓ. એક, ત્યાં કામદારોના પગાર એટલે કે વેતન બહુ ઊંચા હતા, અને બીજું, ઊર્જા ખાસ કરીને કોલસો ખૂબ જ સસ્તો હતો.
આ તો નવાઈની વાત કહેવાય. આપણે તો એમ જ માનીએ ને કે વિકાસ માટે મજૂરી સસ્તી હોવી જોઈએ. અહીં તો ઉલટું છે, ઊંચા પગાર ક્રાંતિનું કારણ બન્યા.
બરાબર, આ જ મુદ્દો છે. એલન કહે છે કે ઊંચા પગારને કારણે બ્રિટનના ઉદ્યોગપતિઓ માટે માણસો રાખીને કામ કરાવવું મોંઘું પડતું હતું. પણ બીજી બાજુ કોલસો એટલો સસ્તો હતો કે મશીન ચલાવવાનો ખર્ચ ઓછો હતો.
એટલે
આ પરિસ્થિતિએ એમને એવી ટેકનોલોજી શોધવા અને વાપરવા માટે મજબૂર કર્યા, અટલા કહો કે પ્રોત્સાહિત કર્યા, જે મોંઘા માણસોને બદલે સસ્તી ઊર્જા અને મશીનરી વાપરે.
અચ્છા, એટલે મશીનોથી માણસોનું કામ લેવું એ એમને માટે નફાકારક બન્યું?
બિલકુલ. શ્રમ બચાવતી ટેકનોલોજીમાં રોકાણ કરવું એ એમના માટે ફાયદાનો સોદો હતો.
અને ફ્રાન્સ કે ચીન જેવા બીજા દેશોમાં કેમ આવું ન થયું?
કારણ કે એલન બતાવે છે કે ત્યાં સ્થિતિ આનાથી બરાબર ઉલટી હતી. ફ્રાન્સ કે ચીનમાં મજૂરી ઘણી સસ્તી હતી.
ઓહ.
પણ ઊર્જા, જેમ કે લાકડું કે કોલસો, એ પ્રમાણમાં મોંઘી હતી. એટલે ત્યાંના ઉદ્યોગપતિઓ માટે બ્રિટનમાં બનેલી મોંઘી મશીનરી ખરીદવી અને ચલાવવી એ આર્થિક રીતે પોસાય એમ જ નહોતું.
માણસો પાસે કામ કરાવવું જ સસ્તું પડે.
હા, એટલે એલેનનો ભર એ વાત પર છે કે આ ક્રાંતિ બ્રિટનની કોઈ સંસ્કૃતિની મહાનતા કે વૈજ્ઞાનિક હોશિયારી કે સારી રાજકીય વ્યવસ્થાને કારણે નથી થઈ. એ થઈ એના ખાસ આર્થિક સંજોગોને કારણે, ઊંચા વેતન અને સસ્તી ઉર્જા.
તો ચાલો હવે થોડી વધુ વિગતમાં જઈએ. આ ક્રાંતિ થઈ એ પહેલાંની દુનિયા કેવી હતી અને બ્રિટનમાં આ ખાસ પરિસ્થિતિ બની કેવી રીતે?
એલેન આપણને યાદ કરાવે છે કે 1800ની સાલ પહેલાં હજારો વર્ષો સુધી દુનિયામાં માથાદીઠ આર્થિક વૃદ્ધિ લગભગ થઈ જ નહોતી, શૂન્ય જેવી હતી.
એટલે લોકોની આવક વધતી જ નહોતી?
સરેરાશ આવક નહીં, હા, કુલ ઉત્પાદન કદાચ વધે, પણ સાથે વસ્તી પણ એટલી જ વધી જતી. એટલે સામાન્ય માણસના જીવનધોરણમાં કોઈ ખાસ ફરક પડતો નહીં. મોટાભાગના લોકો માંડ માંડ પેટ ભરી શકતા હતા.
આને જ પેલી માલથુઝિયન ટ્રાપ કહે છે ને?
હા, એ જ. થોમસ માલથુસ નામના અર્થશાસ્ત્રીએ આ સિદ્ધાંત આપેલો કે વસ્તી વધારો આર્થિક પ્રગતિને ખાઈ જાય છે.
અને એ પણ રસપ્રદ છે કે 1700ની આસપાસ યુરોપના જે આગળ પડતા દેશો હતા, જેમ કે બ્રિટન, નેધરલેન્ડ્સ
અને એશિયાના મોટા અર્થતંત્રો જેમ કે ચીન, ભારત,
હા, એમની વચ્ચે ઉત્પાદકતા કે લોકોના જીવનધોરણમાં બહુ મોટો ફરક નહોતો.
સાચી વાત છે. આશ્ચર્યજનક રીતે બધા લગભગ સરખા સ્તર પર હતા, પણ બ્રિટનમાં અંદરખાને અમુક ફેરફારો થઈ રહ્યા હતા.
જેવા કે?
એક તો ખેતીમાં સુધારા થયા, નવી પદ્ધતિઓ આવી, જમીનની વાળબંધી થઈ, ઉત્પાદન વધ્યું અને કૃષિ ક્રાંતિ કહે છે. બીજું, બ્રિટનનો દરિયાઈ વેપાર ફૂલી ફાલી રહ્યો હતો.
એમની કોલોનીઝ પણ હતી ને દુનિયાભરમાં?
હા, એના કારણે વેપાર વધ્યો, શહેરો મોટા થયા. આ બધાએ મળીને ઔદ્યોગિક ક્રાંતિ માટે એક મજબૂત પાયો તૈયાર કર્યો હતો.
તો ફરી પાછા આવીએ એલનના મુખ્ય વિચાર પર, ઊંચા વેતન અને સસ્તી ઊર્જા. આ બન્યું કઈ રીતે? પગાર કેમ ઊંચા હતા બ્રિટનમાં?
18મી સદીની શરૂઆતમાં, ખાસ કરીને લંડન જેવા મોટા શહેરોમાં, બ્રિટનના કારીગરો અને મજૂરોના વેતન યુરોપના બીજા શહેરો જેમ કે પેરિસ કે એમ્સ્ટરડેમ એના કરતાં નોંધપાત્ર રીતે વધારે હતા.
અને એશિયા કરતાં પણ?
હા, દિલ્હી કે બેઇજિંગ જેવા શહેરોના કારીગરો કરતાં પણ ઘણા વધારે હતા. આનું મુખ્ય કારણ બ્રિટનનો વધતો જતો વેપાર અને વાણિજ્ય હતું. માંગ વધુ હતી.
અને સસ્તી ઊર્જા, કોલસો કેમ સસ્તો હતો?
એમાં બ્રિટનનું નસીબ સારું હતું. એમની પાસે જમીનમાં કોલસાના મોટા ભંડાર હતા અને એ પણ સહેલાઈથી ખોદી શકાય એવા.
અચ્છા.
ખાસ કરીને ઉત્તર અને મધ્ય ઇંગ્લેન્ડમાં. એટલે કોલસો લાકડા કરતાં ઘણો સસ્તો પડવા લાગ્યો હતો. તો સ્થિતિ એવી બની જે બીજે ક્યાંય નહોતી. માણસો મોંઘા, કોલસો સસ્તો.
સમજાઈ ગયું. એટલે જે ઉદ્યોગ ચલાવતા હતા એમના મનમાં સીધી ગણતરી આવી ગઈ.
બરાબર, કે ભાઈ મોંઘા માણસો ઓછા વાપરીએ અને સસ્તો કોલસો વધુ વાપરીએ તો નફો વધે.
અને આમાંથી જ પેલી નવી શોધોને પ્રોત્સાહન મળ્યું.
એક્ઝેક્ટલી, આને જ એલન પ્રેરિત નવીનતાઓ, ઇન્ડ્યુસ્ડ ઇનોવેશન્સ કહે છે. મતલબ કે આ શોધો કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ ખાતર નહોતી થઈ, પણ ચોક્કસ આર્થિક જરૂરિયાત પૂરી કરવા થઈ હતી. શ્રમનો ખર્ચ ઘટાડવાની જરૂરિયાત, ટેકનોલોજીનો રસ્તો પૈસાએ નક્કી કર્યો એમ કહી શકાય.
આ પ્રેરિત નવીનતાઓના થોડા ઉદાહરણો જોઈએ તો કાપડ ઉદ્યોગમાં શું થયું એ સમયે?
કાપડ ઉદ્યોગમાં ખાસ કરીને સૂતર કાંતવાનું કામ બહુ મહેનત અને સમય માંગી લેતું હતું. એમાં બહુ બધા માણસો જોઈતા હતા.
હા, હાથ વડે કાંતતા.
પછી 18મી સદીમાં અમુક મશીનો આવ્યા. જેમ્સ હરગ્રેવ્સની સ્પિનિંગ જેની, પછી રિચાર્ડ આર્કરાઇટની વોટર ફ્રેમ અને સેમ્યુએલ ક્રોમ્પ્ટનની મ્યુલ.
આ મશીનો શું કરતા હતા?
આ મશીનો એવા હતા કે એક જ માણસ પહેલા કરતા ઘણા ગણું વધારે સૂતર કાંતી શકે. ઉત્પાદકતા અનેક ગણી વધી ગઈ.
અને આ મશીનો બ્રિટનમાં કેમ સફળ થયા? કારણ કે ત્યાં
મજૂરી મોંઘી હતી. આ મશીનોમાં પૈસા રોકવા અને એને ચલાવવામાં બ્રિટિશ ઉદ્યોગપતિઓને પોસાતું હતું, કારણ કે એનાથી એમના મોંઘા મજૂરોની બચત થતી હતી.
જ્યારે ફ્રાન્સમાં, જ્યાં મજૂરી સસ્તી હતી,
ત્યાં શરૂઆતમાં આ મશીનો લગાવવાનો કોઈ ફાયદો નહોતો. માણસો પાસે હાથથી કામ કરાવવું જ સસ્તું પડતું હતું. એટલે ત્યાં આ ટેકનોલોજી ધીમે ધીમે આવી.
વરાળ યંત્રનું ઉદાહરણ પણ આવું જ છે ને?
હા, બહુ મહત્વનું ઉદાહરણ છે. થોમસ ન્યુકોમેને 1712માં પહેલું પ્રેક્ટિકલ વરાળ એન્જિન બનાવ્યું.
પણ એ બહુ કાર્યક્ષમ ન હતું, બરાબર?
બિલકુલ નહીં. પુષ્કળ કોલસો બળતો હતો, પણ એનો મુખ્ય ઉપયોગ ક્યાં થતો હતો ખબર છે? કોલસાની ખાણોમાંથી પાણી બહાર કાઢવા.
અચ્છા.
અને ખાણ પાસે તો કોલસો મફતના ભાવે મળે, એટલે ત્યાં એ બિનકાર્યક્ષમ હોવા છતાં નફાકારક હતું.
અને પછી જેમ્સ વોટે એમાં સુધારા કર્યા?
હા, જેમ્સ વોટે 1776ની આસપાસ એમાં મોટા સુધારા કર્યા, જેમ કે અલગ કન્ડેન્સર બનાવ્યું. એનાથી એની કાર્યક્ષમતા ખૂબ વધી ગઈ. હવે એ ઓછો કોલસો વાપરતું હતું
એટલે એને ખાણો સિવાય બીજે પણ વાપરી શકાયું ફેક્ટરીઓમાં.
બરાબર. હવે એ ફેક્ટરીઓમાં બીજી મશીનરી ચલાવવા માટે વાપરી શકાય એટલું કાર્યક્ષમ બની ગયું હતું. પણ અહીં પણ મૂળ વાત એ જ હતી. બ્રિટનમાં કોલસો સસ્તો હતો એટલે જ વરાળ શક્તિ આટલી ઝડપથી વિકસી અને ફેલાઈ શકી.
કાપડ અને વરાળ શક્તિ સિવાય લોખંડ ઉદ્યોગમાં શું થયું? ત્યાં પણ કોઈ મોટો બદલાવ આવ્યો?
હા, અને એ પણ ખૂબ જ મહત્વનો બદલાવ હતો. સદીઓથી લોખંડ ગાળવા માટે લાકડા બાળીને બનાવેલો કોલસો એટલે કે ચારકોલ વપરાતો હતો.
એ મોંઘો પડતો હશે ને?
ખૂબ મોંઘો. અને એના માટે જંગલો પણ કપાતા હતા. ઇંગ્લેન્ડમાં લાકડાની અછત થવા લાગી હતી. પણ પછી 1709માં અબ્રાહમ ડાર્બી નામના એક ભાઈએ રસ્તો કાઢ્યો.
શું રસ્તો?
એમણે પથ્થરના કોલસાને શુદ્ધ કરીને કોક બનાવવાની અને એ કોક વાપરીને લોખંડ ગાળવાની રીત શોધી કાઢી. અને કોક તો બ્રિટનમાં સસ્તો હતો.
અચ્છા, આનાથી શું ફરક પડ્યો?
આનાથી તો આખી ગેમ ચેન્જ થઈ ગઈ. હવે બ્રિટન મોટા પાયે સારી ક્વોલિટીનું અને સૌથી અગત્યનું સસ્તું લોખંડ બનાવી શકતું હતું.
અને આ સસ્તા લોખંડનો ઉપયોગ પછી બધે થવા લાગ્યો હશે?
બધે જ. નવી મશીનરી બનાવવા, વરાળ યંત્રો બનાવવા, રેલવેના પાટા નાખવા, પુલ બાંધવા, મકાનો બનાવવા, બધે જ લોખંડ જોઈતું હતું. અને બ્રિટન પાસે હવે સસ્તા ભાવે ઉપલબ્ધ હતું. ફરીથી, કારણ શું? સસ્તા કોલસા કોકની ઉપલબ્ધતા.
આ બધી ટેકનોલોજી આવી, ઉત્પાદન વધ્યું, પણ સામાન્ય માણસના જીવન પર, સમાજ પર આની શું અસર થઈ? બધું સારું જ થયું?
અસરો તો બહુ મોટી અને મિશ્ર હતી. એક તરફ ઉત્પાદન વધ્યું, નવી વસ્તુઓ બની, પણ બીજી તરફ લાખો લોકો પોતાના ગામડા છોડીને નવા બનેલા ઔદ્યોગિક શહેરોમાં કામની શોધમાં આવ્યા.
માન્ચેસ્ટર, લિવરપૂલ જેવા શહેરો.
હા, અને આ શહેરો એટલી ઝડપથી વધ્યા કે ત્યાં શરૂઆતમાં કોઈ સગવડ નહોતી. ભયંકર ગીચતા, ગંદકી, પાણીની અછત, પ્રદૂષણ, રોગચાળો, કામ કરવાની જગ્યાઓ પણ જોખમી હતી.
એટલે જીવન બહુ મુશ્કેલ હતું એ લોકો માટે
શરૂઆતના દાયકાઓમાં તો ખૂબ જ.
અને એમના જીવનધોરણનું શું? પગાર વધ્યા? એમની સ્થિતિ સુધરી?
આ બહુ મહત્વનો મુદ્દો છે. એલન અહીં એન્જલનો વિરામ શબ્દ વાપરે છે.
એન્જલનો વિરામ, એ શું છે?
એ લગભગ 1790થી 1860 સુધીનો સમયગાળો ગણાવે છે. આ 70 વર્ષ દરમિયાન બ્રિટનનો કુલ રાષ્ટ્રીય ઉત્પાદન GDP તો જોરદાર વધ્યો, દેશ અમીર બન્યો.
પણ
સામાન્ય કામદારોના વાસ્તવિક વેતન એટલે કે મોંઘવારી બાદ કરતા એમની ખરીદ શક્તિ એક કાં તો સ્થિર રહી અથવા બહુ જ ધીમે ધીમે વધી.
ઓહ, એટલે દેશની સંપત્તિ વધી, ફેક્ટરી માલિકો અને વેપારીઓ ખૂબ કમાયા, પણ એનો ફાયદો મજૂરો સુધી પહોંચતા બહુ વાર લાગી.
બરાબર. ઔદ્યોગિક ક્રાંતિના શરૂઆતના ફળ મુખ્યત્વે મૂડીપતિઓને મળ્યા. કામદાર વર્ગને એનો લાભ મળતા દાયકાઓ નીકળી ગયા.
આ તો આજે પણ આપણે આવી વાતો સાંભળીએ છીએ ને કે કંપનીનો નફો વધે છે પણ કર્મચારીઓનો પગાર કેમ નથી વધતો.
હા, આ ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે આર્થિક વૃદ્ધિ અને બધાની સુખાકારી એ બે અલગ વસ્તુઓ છે. વૃદ્ધિનો લાભ બધા સુધી પહોંચે એ આપોઆપ નથી થતું. એની વહેંચણી કેવી રીતે થાય છે એ બહુ અગત્યનું છે.
તો બ્રિટનમાં આ ક્રાંતિ શરૂ થઈ, પણ પછી એ દુનિયાના બીજા દેશોમાં કઈ રીતે પહોંચી અને એની આખા વિશ્વ પર શું અસર થઈ?
શરૂઆતમાં તો આપણે જોયું એમ બ્રિટનની ટેકનોલોજી બીજા દેશો માટે બહુ મોંઘી પડતી હતી, કારણ કે ત્યાં મજૂરી સસ્તી હતી અને ઉર્જા મોંઘી.
એટલે એમને એ ટેકનોલોજી અપનાવવામાં કોઈ ફાયદો નહોતો દેખાતો.
બરાબર. પણ પછી 19મી સદી દરમિયાન બ્રિટનમાં અને બીજે પણ આ મશીનોમાં સતત સુધારા થતા રહ્યા. નાની નાની પણ અગત્યની શોધો થતી રહી, જેને એલન માઇક્રો ઇનોવેશન્સ કહે છે.
એનાથી શું થયું?
એનાથી મશીનો વધુ સારા બન્યા, વધુ કાર્યક્ષમ બન્યા, ઓછી ઉર્જા વાપરવા લાગ્યા અને એની કિંમત પણ થોડી ઓછી થઈ.
એટલે ધીમે ધીમે બીજા દેશો માટે પણ એને અપનાવવું શક્ય બન્યું.
હા, ખાસ કરીને પશ્ચિમ યુરોપના દેશો જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને ઉત્તર અમેરિકા એટલે કે USA, ત્યાં પણ ધીમે ધીમે વેતન વધી રહ્યા હતા અને ઉર્જા પણ મળવા લાગી હતી, એટલે એ લોકોએ આ નવી ટેકનોલોજી અપનાવવાનું શરૂ કર્યું.
એમણે બીજું પણ કંઈક કર્યું હશે ને? ખાલી ટેકનોલોજી અપનાવવાથી તો નહીં થયું હોય?
સાચી વાત છે. આ દેશોએ અમુક સરકારી નીતિઓ પણ અપનાવી, જેમ કે પોતાના ઉદ્યોગોને બહારની સ્પર્ધાથી બચાવવા માટે આયાત પર ટેક્સ નાખ્યો,
જેને આપણે પ્રોટેક્શનિઝમ કહીએ છીએ.
હા, પછી મજબૂત બેન્કિંગ સિસ્ટમ બનાવી, શિક્ષણનો ફેલાવો કર્યો, રેલવે અને નહેરો જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું. આ બધું જરૂરી હતું.
અને જે દેશો આ બધું ન કરી શક્યા અથવા જે ગુલામ હતા,
એમનું શું થયું?
તેઓ પાછળ રહી ગયા, આ સ્પર્ધામાં ટકી ન શક્યા. અને આના કારણે દુનિયામાં અમીર અને ગરીબ દેશો વચ્ચે એક બહુ જ મોટી ખાઈ બની ગઈ,
જેને ઇતિહાસકારો ગ્રેટ ડાયવર્જન્સ કહે છે.
હા, એ જ મહાન વિચલન. પશ્ચિમના દેશો ખૂબ આગળ નીકળી ગયા, જ્યારે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના મોટા ભાગના દેશો પાછળ રહી ગયા.
અને આમાં ભારત જેવા દેશોનું શું થયું? જેમ કે આપણો કાપડ ઉદ્યોગ તો બહુ જ જાણીતો હતો,
એની પર બહુ ખરાબ અસર થઈ. બ્રિટનની ફેક્ટરીઓમાં બનેલું સસ્તું કાપડ ભારતમાં મોટા પાયે આવવા લાગ્યું,
અને એની સામે આપણા હાથ વણાટના કારીગરો ટકી ન શક્યા. બિલકુલ, લાખો કારીગરો બેકાર થઈ ગયા. ભારતનો એક સમયનો સમૃદ્ધ ઉદ્યોગ ભાંગી પડ્યો. આને બિન ઔદ્યોગિકીકરણ, ડી ઇન્ડસ્ટ્રીલાઇઝેશન કહેવાય છે. ઔદ્યોગિક ક્રાંતિએ જેમ પશ્ચિમને સમૃદ્ધ બનાવ્યો, તેમ ઘણા અંશે એશિયા અને આફ્રિકાના ભોગે બનાવ્યો. આ એની એક કાળી બાજુ છે.
આટલી બધી ચર્ચા પછી આપણે કયા મુખ્ય મુદ્દાઓ કે સંદેશા તારવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આર્થિક પ્રોત્સાહનો જ ટેકનોલોજીને દિશા આપે છે.
બરાબર. ટેકનોલોજી કંઈ હવામાંથી નથી આવતી. ક્યાં ફાયદો છે, ક્યાં ખર્ચ બચે છે, એ જ ગણતરીઓ નક્કી કરે છે કે કઈ દિશામાં નવી શોધો થશે.
જેમ કે બ્રિટનમાં મજૂરી મોંઘી હતી, એટલે મજૂર બચાવતી મશીનો આવી. જો ઉર્જા મોંઘી હોત તો કદાચ ઉર્જા બચાવતી ટેકનોલોજી આવી હોત. આજે આપણે ત્યાં ડેટા સસ્તો છે, તો જુઓ કેટલી બધી ડિજિટલ એપ્સ અને સેવાઓ આવી રહી છે.
બીજો મુખ્ય સંદેશ, બ્રિટનનું જે મોડલ હતું, ઊંચા વેતન અને સસ્તી ઉર્જા, એ અનોખું હતું. એ જ ક્રાંતિની ચાવી હતી. આ સમજાવે છે કે નેધરલેન્ડ્સમાં કેમ ક્રાંતિ ન થઈ. ભલે ત્યાં વેતન ઊંચા હતા, પણ ઉર્જા મોંઘી હતી.
કે ચીનમાં કેમ નહીં થઈ, જ્યાં શ્રમ તો ખૂબ સસ્તો હતો.
હા, એટલે દરેક દેશનો વિકાસનો રસ્તો અલગ હોય છે. કોઈ એક જ ફોર્મ્યુલા બધે લાગુ ન પડે. કટ કોપી પેસ્ટ ના ચાલે.
ત્રીજો મુદ્દો, શ્રમ, મૂડી અને ઉર્જા, આ ત્રણના સાપેક્ષ ભાવો બહુ મહત્વના છે. કોણ સસ્તું, કોણ મોંઘું, એના પર જ બધો આધાર છે કે કઈ ટેકનોલોજી વાપરવી ફાયદાકારક છે.
આ સિદ્ધાંત આજે પણ એટલો જ સાચો છે. જ્યારે આપણે ઓટોમેશનની વાત કરીએ કે ગ્રીન એનર્જીની વાત કરીએ, ત્યારે પૂછવું પડે કે આપણા દેશના સંજોગોમાં, આપણા ભાવોના માળખામાં શું આ ટેકનોલોજી ખરેખર આર્થિક રીતે પોસાય તેમ છે.
ચોથો મુદ્દો મને લાગે છે કે એ છે કે આ ઔદ્યોગિક પરિવર્તન એક ધીમી પ્રક્રિયા હતી. એ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નહોતો.
બિલકુલ, દાયકાઓ લાગ્યા હતા. નવી શોધ આવે, પછી એમાં સુધારા થાય, પછી એ ધીમે ધીમે ફેલાય, અને પછી એની મોટી અસર દેખાય. આપણે આજે ટેકનોલોજીના ઝડપી યુગમાં જીવીએ છીએ, પણ મોટા બદલાવ આવતા સમય લાગે છે. ધીરજ રાખવી પડે.
અને પાંચમો મુદ્દો, વૈશ્વિકરણ અને આર્થિક અસમાનતા. ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયાને જોડી, વેપાર વધાર્યો, પણ સાથે સાથે દેશો વચ્ચે અમીરી ગરીબીની ખાઈ પણ બહુ મોટી કરી દીધી.
હા, અને આજે પણ આપણે જે આંતરરાષ્ટ્રીય અસમાનતા જોઈએ છીએ, એના મૂળિયા છેક એ સમય સુધી જાય છે. ઇતિહાસ આપણો પીછો નથી છોડતો.
એલનના પુસ્તકમાંથી અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે પહેલો વિચાર,
ઔદ્યોગિક ક્રાંતિ બ્રિટનમાં એટલા માટે થઈ કારણ કે તે ત્યાં નફાકારક હતી, બીજે ક્યાંય નહીં. શરૂઆતમાં કેટલી સીધી અને સ્પષ્ટ વાત, કોઈ સંસ્કૃતિની ગોપતનમ નહીં, સીધી નફાની વાત.
બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો, ઊંચા વેતન એ શ્રમ બચાવતી ટેકનોલોજીની શોધ માટે અવરોધ નહીં, પણ પ્રોત્સાહન હતું. આ તો આપણી સામાન્ય સમજથી સાવ ઉલટું છે.
આપણે માનીએ કે ઊંચા પગાર તો બોજ છે, પણ એલન કહે છે કે બ્રિટનમાં એ જ આશીર્વાદ સાબિત થયા.
ત્રીજો મુદ્દો, ટેકનોલોજી કઈ રીતે વિકસે છે એના પર. વરાળ યંત્રો શરૂઆતમાં કોલસાની ખાણો જેવી ખાસ જગ્યા માટે બન્યા હતા, જ્યાં બળતણ મફત જેવું હતું. પછી સુધરતા ગયા અને બધે વપરાતા થયા.
આ બતાવે છે કે ઘણી મોટી શોધો નાની ચોક્કસ સમસ્યાના ઉકેલમાંથી જન્મે છે.
ચોથો વિચાર, જે સમાજ પર અસર બતાવે છે. ક્રાંતિના પહેલા દાયકાઓમાં દેશે તો બહુ કમાણી કરી, પણ સામાન્ય કામદારોના જીવનધોરણમાં ખાસ સુધારો ન થયો. એન્જલનો વિરામ. આ યાદ અપાવે છે કે પ્રગતિનો ફાયદો બધાને સરખો નથી મળતો.
અને પાંચમો વિચાર, ટેકનોલોજીના ફેલાવા વિશે. ક્રાંતિ દુનિયામાં ત્યારે ફેલાઈ જ્યારે બ્રિટિશ ટેકનોલોજી એટલી સુધરી ગઈ કે બીજા દેશોની અલગ આર્થિક પરિસ્થિતિમાં પણ તે નફાકારક બની.
એટલે કે ટેકનોલોજીને સ્થાનિક જરૂરિયાત પ્રમાણે બદલવી પડે છે.
તો આ બધી ઐતિહાસિક વાતો થઈ,
પણ શું આમાંથી આજના સમય માટે આપણે કંઈ શીખી શકીએ? આની કોઈ પ્રેક્ટિકલ એપ્લિકેશન છે?
અરે બિલકુલ છે, ઘણી બધી છે. દાખલા તરીકે આધુનિક ટેકનોલોજી અપનાવવાની વાત. આજે ઓટોમેશન, રોબોટિક્સ, એઆઈની બહુ વાતો થાય છે.
હા, બધે જ.
એલનનું વિશ્લેષણ આપણને શું કહે કે જે દેશોમાં મજૂરી બહુ મોંઘી છે ત્યાં ઓટોમેશન બહુ ઝડપથી આવશે, કારણ કે ત્યાં માણસને બદલે મશીન વાપરવું ફાયદાકારક છે.
જ્યારે ભારત જેવા દેશમાં જ્યાં મજૂરી હજુ એટલી મોંઘી નથી,
ત્યાં કદાચ સંપૂર્ણ ઓટોમેશન કરતાં એવી ટેકનોલોજી વધુ ઉપયોગી થાય જે માણસોની કામ કરવાની ક્ષમતા વધારે, એમની ઉત્પાદકતા વધારે. એટલે કે ટેકનોલોજી માણસની જગ્યા ન લે પણ માણસને મદદ કરે.
આર્થિક વિકાસ માટે નીતિઓ બનાવનારાઓ માટે પણ આમાંથી શીખવા મળે. ખાલી બહારથી ટેકનોલોજી લાવી દેવાથી કંઈ ન થાય.
સાચી વાત. એ ટેકનોલોજીમાં રોકાણ કરવું, સ્થાનિક ઉદ્યોગોને પોસાય એવું વાતાવરણ બનાવવું પડે. એમાં સારું શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ, રસ્તા વીજળી જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને
સસ્તી અને ભરોસાપાત્ર ઉર્જા.
બિલકુલ, એના વગર તો ગાડી ચાલે જ નહીં.
કંપનીઓ માટે પણ આમાંથી કંઈક શીખવા જેવું છે, એમની સ્ટ્રેટેજી માટે.
ચોક્કસ. કંપનીઓ જોઈ શકે કે એમના ઉત્પાદન ખર્ચમાં સૌથી મોટો હિસ્સો શેનો છે, મજૂરીનો, ઉર્જાનો, કાચા માલનો. જે વસ્તુ સૌથી મોંઘી હોય એનો વપરાશ ઘટાડે એવી ટેકનોલોજી શોધવા કે અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આરએનડીને એ દિશામાં વાળી શકાય.
વૈશ્વિક અસમાનતાને સમજવા માટે પણ આ ઇતિહાસ જાણવો જરૂરી છે. કેમ અમુક દેશો આટલા આગળ છે અને અમુક પાછળ?
હા, એ સમજાય કે શરૂઆતમાં મળેલો નાનો ફાયદો પણ સમય જતાં કેટલો મોટો બની શકે છે.
અને છેલ્લે ઉર્જા નીતિ. આ મુદ્દો વારંવાર આવે છે
કારણ કે એ એટલો મહત્વનો છે. ઔદ્યોગિક ક્રાંતિ વખતે જેમ સસ્તો કોલસો ચાવીરૂપ હતો, એમ આજે પણ દેશની પ્રગતિ માટે સસ્તી, સરળતાથી મળતી અને પર્યાવરણને અનુકૂળ ઉર્જા અનિવાર્ય છે. આજના યુગનો આ બહુ મોટો પડકાર છે.
આખી વાતચીત પછી મને એક વસ્તુ બહુ સ્પર્શી ગઈ કે જે વસ્તુને આપણે સામાન્ય રીતે નેગેટિવ ગણીએ, ઊંચા પગાર, એ ખરેખર તો બ્રિટનમાં નવીનતા લાવનારું મુખ્ય પરિબળ બન્યું. આ ખરેખર કારણ અને અસર વિશેની આપણી માન્યતાઓને પડકારે છે.
અને મારા માટે પેલો એન્જલનો વિરામવાળો વિચાર બહુ અસરકારક રહ્યો. એ સ્પષ્ટ કરે છે કે ખાલી જીડીપી વધે એનો મતલબ એ નથી કે બધા લોકો ખુશ છે અને સારું જીવન જીવી રહ્યા છે. આર્થિક વિકાસનો ફાયદો છેક નીચે સુધી પહોંચે છે કે નહીં એ જોવું બહુ જરૂરી છે. આ વાત આજે પણ એટલી જ, કદાચ વધુ મહત્વની છે.
ટૂંકમાં કહીએ તો, રોબર્ટ એલનનું કામ આપણને ઔદ્યોગિક ક્રાંતિને એક જુદી જ નજરથી જોવાની તક આપે છે. આ કોઈ સાંસ્કૃતિક ચમત્કાર નહોતો, પણ ચોક્કસ આર્થિક પરિસ્થિતિ અને પ્રોત્સાહનોનું પરિણામ હતું.
અને એ પણ બતાવે છે કે ઇતિહાસ કોઈ સીધી લીટીમાં નથી ચાલતો. એમાં ઘણા વળાંકો આવે છે અને ઘણીવાર નાની દેખાતી ઘટનાઓ કે સંજોગો પણ બહુ મોટી અસર પાડી શકે છે. તે અનિવાર્ય નહોતું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.